એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક જરા જુદા પ્રકારના પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. થીબુઈ દ્વારા લખાયેલું અને દોરાયેલું ધ બેસ્ટ વી કુડ ડુ એન ઇલસ્ટ્રેટેડ મેમોયર 2017માં આવેલું આ ગ્રાફિક સંસ્મરણ છે, ખૂબ વખણાયું છે.
હા, ખરેખર અસાધારણ છે. અને ગ્રાફિક સંસ્મરણ એટલે કે આમ તો આત્મકથા જ, પણ શબ્દો અને ચિત્રો બંનેના માધ્યમથી કહેવાયેલી. આ પુસ્તકનું કેન્દ્ર છે લેખિકા પોતે, થીબુઈ અને એમનો પરિવાર, ખાસ કરીને એમના મમ્મી પપ્પા, મા અને બો.
બરાબર, આ ખાલી એક કુટુંબની વાત નથી લાગતી, પણ એમાં વિયેતનામ યુદ્ધ, પછી ત્યાંથી ભાગીને શરણાર્થી બનવું અને છેક અમેરિકામાં નવેસરથી જીવન શરૂ કરવાનો જે સંઘર્ષ છે એ બધું વણાયેલું છે.
ચોક્કસ. અને આ પુસ્તક આજે પણ એટલું જ પ્રાસંગિક એટલા માટે છે કે થીબુઈનો પોતાનો જન્મ જુઓ ને, 1975માં સૈગોનનું પતન થયું, એ ગાળામાં મલેશિયાના એક શરણાર્થી કેમ્પમાં થયો હતો.
ઓહો, એટલે એમનું તો અસ્તિત્વ જ જાણે વિસ્થાપન સાથે જોડાયેલું છે.
બિલકુલ. અને આ પુસ્તક છે ને, એ એક રીતે એમના માટે પોતાના માતા પિતાના ભૂતકાળને, એમના મૌનને, એમની વચ્ચે જે એક ભાવનાત્મક અંતર રહી ગયું હતું, એ બધાને સમજવાનો એક અંગત પ્રયાસ છે. ઇતિહાસ અને અંગત સ્મૃતિઓ કેવી રીતે પેઢી દર પેઢી સંબંધોને ઘડે છે એની વાત છે.
હા, અને એમના પોતાના માતૃત્વના અનુભવે એમને આ કરવા પ્રેર્યા એમને.
હા, એ બહુ મોટો ભાગ ભજવે છે. જ્યારે એ પોતે મા બન્યા ત્યારે એમને સવાલ થયો કે મારા માતા પિતા સાથે મારો સંબંધ આવો કેમ છે, એમણે શું શું જોયું હશે અને શું એમના આઘાતની અસર મારા બાળક પર પણ પડશે. આ પુસ્તક એ સવાલોના જવાબ શોધવાની એક સફર છે.
તો ચાલો આ પુસ્તકના ઊંડાણમાં ઉતરીએ. એમાંથી મળતા બોધપાઠ, એની કલાત્મકતા અને મુખ્ય તો એ પરિવારની કથાને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? થીબુઈના જન્મ પહેલાથી?
હા, ત્યાંથી જ કરવી પડે. વાર્તા શરૂ થાય છે વિયેતનામમાં, એક એવો દેશ જે પહેલા ફ્રેન્ચ શાસન હેઠળ અને પછી ભયંકર યુદ્ધની ઝપેટમાં રહ્યો. થીબુઈના પિતા બો ઉત્તર વિયેતનામમાં જન્મ્યા 1940ના દાયકામાં. પરિવાર પૈસે ટકે ઠીક હતો, પણ આમ ભાવનાત્મક રીતે બહુ લગાવ નહોતો. એમના પિતા પાછા ફ્રેન્ચ સરકાર સાથે જોડાયેલા હતા, જે એ સમયમાં થોડી જટિલ સ્થિતિ કહેવાય.
અને 1954માં વિયેતનામના ભાગલા પડ્યા, ઉત્તર અને દક્ષિણ, સામ્યવાદી ઉત્તર અને બીજું દક્ષિણ.
બરાબર. અને બોના પરિવારે ઉત્તર છોડીને દક્ષિણ ભાગી જવું પડ્યું. આ એમના જીવનનું પહેલું મોટું વિસ્થાપન, નાની ઉંમરે ઘરબાર છોડવાનો આઘાત.
સમજાયું. અને એમના માતા, મા, એમનો ઉછેર કેવો હતો?
એમનાથી સાવ જુદો. મા દક્ષિણ વિયેતનામમાં જન્મ્યા, ગરીબી અને ઘણી અસ્થિરતા જોઈ, પણ ભણવામાં ખૂબ હોશિયાર. એમને ખબર હતી કે ભણીશ તો જ આગળ વધીશ, એટલે સંઘર્ષ કરીને પણ ભણ્યા. એમનું જીવન શરૂઆતથી જ ટકી રહેવાની એક લડાઈ જેવું હતું.
એટલે બે સાવ અલગ દુનિયામાંથી આવેલા લોકો મળ્યા, ક્યારે અને કેવી રીતે?
લગ્ન કર્યા, પછી પોતપોતાની કારકિર્દી, બો એન્જિનિયર બન્યા, મા શિક્ષિકા, એક સામાન્ય જીવનની શરૂઆત કરવા માંગતા હતા.
પણ વિયેતનામનું ભાગ્ય એમને સામાન્ય રહેવા દે એવું ક્યાં હતું? યુદ્ધ તો વકરતું જ ગયું હશે.
હા, અને પછી એ દિવસ આવ્યો જેણે બધું બદલી નાખ્યું. 30 એપ્રિલ 1975, સાઇગોનનું પતન.
ઉત્તર વિયેતનામી લશ્કર સાઇગોનમાં ઘૂસી ગયું, દક્ષિણ વિયેતનામી સરકાર પડી ભાંગી. પુસ્તકમાં અક્ષણનું ચિત્રણ છે.
છે, અને બહુ અસરકારક રીતે. એ ખાલી રાજકીય ઘટના નહોતી, લાખો લોકો માટે એમની દુનિયાનો અંત હતો. બો અને મા જેવા લોકો માટે, જેઓ દક્ષિણ સાથે જોડાયેલા હતા, એમના માટે તો સાઇગોનમાં રહેવું પણ જોખમી બની ગયું.
એટલે એમણે ભાગવાનો નિર્ણય લીધો તાત્કાલિક?
હા, જીવ બચાવવા માટે કોઈ પ્લાનિંગ નહીં, બસ નીકળી પડવાનું. અને પછી શરૂ થઈ પેલી ભયાવહ દરિયાઈ સફર.
બોટ પીપલ તરીકે જે ઓળખાયા એ લોકોની વાત કરું ને? એક નાનકડી માછીમારી બોટમાં ખીચોખીચ ભરાયેલા લોકો સાથે દરિયામાં.
હા, એ કલ્પના કરવી પણ અઘરી છે. તોફાનનો ડર, ચાંચિયાઓનો ભય, ખાવા પીવાનું ખૂટી પડે, પાણી વગર રહેવું પડે, શું નહોતું.
અને આ બધામાંથી પસાર થઈને તેઓ ક્યાં પહોંચ્યા?
મલેશિયા, પુલાવ બિડોંગ નામના એક શરણાર્થી શિબિરમાં. ત્યાં પણ હાલત કંઈ બહુ સારી નહોતી, અનિશ્ચિતતા હતી, પણ એ જ શિબિરમાં આવા માહોલમાં થી બુઈનો જન્મ થયો.
ઓહ, એટલે જન્મસ્થળ તરીકે કોઈ દેશ નહીં પણ શિબિરનું નામ. આ જ બતાવે છે કે વિસ્થાપન એમના જીવનનો કેવો ભાગ હતો.
બિલકુલ. પછી થોડા મહિના ત્યાં રહ્યા બાદ આખરે એમને અમેરિકામાં આશરો મળ્યો. 1970ના દાયકાના અંતમાં તેઓ કેલિફોર્નિયા પહોંચ્યા.
નવી શરૂઆત, પણ એ પણ સહેલી નહીં હોય. નવી ભાષા, નવી સંસ્કૃતિ.
અને સૌથી મોટો ફટકો હતો એમની પ્રોફેશનલ ઓળખ ગુમાવવાનો. વિયેતનામમાં એન્જિનિયર અને શિક્ષિકા હતા, અહીં એમની ડિગ્રીની કોઈ કિંમત નહીં, એટલે શરૂઆતમાં જે મળે એ કામ કરવું પડ્યું. ઓછી આવકવાળી નોકરીઓ.
આ બધું થીબુએ બાળપણમાં જોયું. એમના ઉછેર પર આની કેવી અસર પડી?
પુસ્તક પ્રમાણે એમના માતા પિતા ભૂતકાળના આઘાતમાંથી બહાર નહોતા આવી શક્યા, પણ એ વિશે વાત પણ નહોતા કરતા. પિતા બહુ મોટા ભાગે ચૂપચાપ ઉદાસ રહેતા, જાણે પોતાનામાં જ ખોવાયેલા.
અને માતા?
મા થોડા કડક, ટીકાખોર જેવા બની ગયા હતા. કદાચ એમની ટકી રહેવાની રીત હતી. એક જાતનું બખતર પહેરી લીધું હતું જેથી કોઈ વધુ દુઃખ ન પહોંચાડી શકે.
એટલે થી બુઈ માટે માતા પિતા સાથેનું જોડાણ જરા મુશ્કેલ રહ્યું હશે.
હા, એક ભાવનાત્મક અંતર હતું, અને પોતે પણ બે સંસ્કૃતિઓ વચ્ચે પોતાની ઓળખ શોધવાનો સંઘર્ષ અનુભવતા હતા. અમેરિકન સમાજ અને ઘરમાં વિયેતનામી વારસો, આ બધા વચ્ચે એમને કલામાં થોડી શાંતિ મળતી.
ઘણા ઇમિગ્રન્ટ પરિવારોની બીજી પેઢી આ અનુભવમાંથી પસાર થતી હોય છે.
ચોક્કસ. એટલે આ પરિવાર માટે સફળતા એટલે કોઈ મોટી સિદ્ધિઓ નહીં, પણ બસ ટકી રહેવું, રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી, બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું.
પછી થીબુઈ પોતે મોટા થયા, ભણ્યા.
હા, શિક્ષક બન્યા, ન્યૂયોર્કમાં કામ કર્યું, પછી કલામાં માસ્ટર્સ કર્યું, અને ત્યારે એમને ગ્રાફિક સ્વરૂપમાં પોતાની વાત કહેવાનો રસ્તો દેખાયો.
પણ અસલી પ્રેરણા તો એમને માતા બન્યા પછી મળી,
એમના પુત્રના જન્મ પછી. એ અનુભવે એમને માતા પિતા તરફ જોવાની દ્રષ્ટિ બદલી નાખી.
હા,
માતૃત્વની જે તીવ્રતા હોય છે, એ જવાબદારી અને પ્રેમનો જે અહેસાસ હોય છે, એણે એમને પોતાના માતા પિતાના બલિદાન અને સંઘર્ષ વિશે વિચારવા મજબૂર કર્યા. એમના મનમાં સવાલો જાગ્યા. એ કોણ છે? કેમ આવા છે? એમના આઘાતનો વારસો શું છે?
અને આ સવાલોના જવાબ શોધવા એમણે પુસ્તક લખવાનું શરૂ કર્યું. માતા પિતાના ઇન્ટરવ્યૂ લીધા, ઇતિહાસ ઉખેડ્યો.
બરાબર. એ પ્રક્રિયા પોતે જ એક ઉપચાર જેવી બની. વર્ષોનું મૌન તૂટ્યું, કદાચ પહેલીવાર ખુલીને વાત થઈ, અને એનું પરિણામ એટલે આ પુસ્તક ધ બેસ્ટ વી કુડ ડૂ, જેણે ઘણી ચર્ચાઓ જગાવી છે.
તો હવે જરા પુસ્તકની ફિલોસોફી અને એના મૂળભૂત મૂલ્યો તરફ જઈએ. શું લાગે છે આનો મુખ્ય સંદેશ શું છે?
મને લાગે છે કે એનું મૂળ શરણાર્થી અનુભવમાં છે. માનવ સંબંધો કેટલા નાજુક હોઈ શકે અને સાથે સાથે માણસ કેટલું મજબૂત પણ હોઈ શકે, એ બંને બતાવે છે.
અને ઇતિહાસ કેવી રીતે અંગત જીવન પર અસર કરે છે એ વાત. યુદ્ધ જેવી ઘટનાઓ ખાલી સમાચારોમાં નથી રહેતી, એ લોકોના ઘરમાં મનમાં ઉતરી જાય છે.
બિલકુલ. થીબુઈ જેને રેડિકલ વલ્નરેબિલિટી કહે છે, મતલબ કે મુશ્કેલ સત્યોને પણ પ્રામાણિકતાથી કહેવાની હિંમત, એ માને છે કે આમ કરવાથી જ સાચી સમજણ કેળવાય છે. કલા એમના માટે આ વાતચીત શરૂ કરવાનું એક સાધન છે.
અને પેલું શીર્ષક ધ બેસ્ટ વી કુડ ડૂ, અમે જે શ્રેષ્ઠ કરી શક્યા તે કર્યું, આમાં જાણે આખી ફિલોસોફી આવી જાય છે. કોઈને દોષ આપવાને બદલે સંજોગોને સમજવાની વાત છે.
હા, એક પ્રકારની ક્ષમા અને સ્વીકૃતિનો ભાવ છે એમાં, કે ભાઈ જે પરિસ્થિતિ હતી એમાં આટલું થઈ શક્યું. કદાચ પરફેક્ટ નહોતું, પણ શ્રેષ્ઠ પ્રયાસ હતો.
પ્રેરણાની વાત કરીએ તો થીબુઈ માટે તો પોતાના મૂળ અને માતા પિતાને સમજવાની પ્રેરણા હતી, પણ માતા પિતા માટે?
એમના માટે તો મુખ્ય પ્રેરણા હતી બસ ટકી રહેવું, સર્વાઈવ કરવું, યુદ્ધમાંથી બચીને નવા દેશમાં સ્થિર થવું, બાળકોને ઉછેરવા. એમની બધી શક્તિ એમાં જતી હતી.
એટલે જ કદાચ મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ જુદી હતી, મૌન રહીને સહન કરવું.
હા, પિતા મોટા ભાગે ચૂપ રહેતા, પોતાનામાં ખોવાયેલા, જાણે દુનિયાથી અલિપ્ત, નાની નાની વસ્તુઓ પર નિયંત્રણ રાખીને મોટી અરાજકતાનો સામનો કરતા હોય એવું લાગે, જેમ કે ચોખા બનાવવાની રીત.
અને માતા? માં બહારથી કડક બનીને પોતાની જાતને બચાવતા હતા.
કદાચ એક કવચ બનાવી લીધું હતું, ભાવનાત્મક રીતે બહુ નજીક આવવાથી ડરતા હતા.
જ્યારે થીબુઈએ સામનો કરવાનો રસ્તો પસંદ કર્યો કલા દ્વારા, વાર્તા કહીને, ભૂતકાળ ખોદીને, સવાલ પૂછીને.
હા, એને હઠીલી આશા કહી શકાય. ગમે તેટલું અઘરું હોય, સમજવું અને રૂઝાવવું શક્ય છે એવી આશા.
આ આખી સફરમાં ત્રણ સૌથી મહત્વના વળાંક કયા ગણી શકાય?
પહેલો તો સ્પષ્ટ જ છે, 30 એપ્રિલ 1975 સાયગોનનું પતન. આપણે એની અસર વિશે વાત કરી. એમની આખી દુનિયા ઉથલી ગઈ. દેશ, ઘર, ઓળખ, સુરક્ષા, બધું જ ગયું. શરણાર્થી બનવું પડ્યું. એ આઘાત કાયમી હતો.
બરાબર. બીજો વળાંક કયો?
મને લાગે છે કે બીજો વળાંકથી બુઈના પોતાના પુત્રનો જન્મ, લગભગ 2005. દેખીતી રીતે આટલી નાટકીય ઘટના નથી, પણ એણે લેખિકાના મનમાં જે પરિવર્તન આણ્યું એ બહુ મોટું હતું.
હા, એ માતૃત્વના અનુભવે એમને એમના માતા પિતા તરફ એક નવી સહાનુભૂતિથી જોતા કર્યા.
બરાબર. એ પહેલા કદાચ મનમાં ફરિયાદ હશે, ગુસ્સો હશે, પણ મા બન્યા પછી એમને સમજાયું કે એમના માતા પિતાએ શું શું વેઠ્યું હશે. આ અનુભવે એમને જિજ્ઞાસુ બનાવ્યા, એમના ભૂતકાળને સમજવા માટે તૈયાર કર્યા અને પુસ્તકનો વિચાર આવ્યો.
અને ત્રીજો વળાંક?
ત્રીજો વળાંક એ કોઈ એક ઘટના નથી, પણ એક આખી પ્રક્રિયા છે. એમના માતા પિતા સાથેના ઇન્ટરવ્યુઝ, લગભગ 2010 થી 2015 વચ્ચે જે લાંબી વાતચીતો થઈ,
જે પુસ્તકનો આધાર બની, એ સહેલું નહીં રહ્યું હોય. વર્ષોનું મૌન તોડવું?
દેખું નહીં, જૂના ઘા ફરી તાજા થયા હશે, દુઃખદાયક યાદો બહાર આવી હશે, પણ થી બુઈની ધીરજ અને એમના માતા પિતાની કહેવાની હિંમત, એનાથી એક સંવાદ શક્ય બન્યો.
અને એ સંવાદે જ કદાચ એમને એકબીજાની નજીક લાવી દીધા. સમજણ વધી. કહેવાની અને સાંભળવાની ક્રિયા પોતે જ એક ઉપચાર બની ગઈ.
હા, એનાથી ખાલી પુસ્તક નથી બન્યું, પણ પારિવારિક સંબંધોમાં પણ કંઈક બદલાવ આવ્યો હશે.
આ પુસ્તકમાંથી ઘણા બોધપાઠ મળે છે. સૌથી પહેલો તો પેલો આંતરપેઢીય આઘાતનો મુદ્દો છે. કેવી રીતે દુઃખ અને ડર એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે.
હા, અને એ પણ કે જે આપણને આપણા માતા પિતાની ખામી લાગે છે એ ખરેખર તો એમના સંઘર્ષના નિશાન હોઈ શકે છે. આ સમજણ આવે ને તો ગુસ્સાને બદલે કરુણા આવે.
બીજું, કૌટુંબિક પ્રેમ હંમેશા આપણે ધારીએ એવો નથી હોતો. ઘણીવાર એ મૌન બલિદાનમાં અને ટકી રહેવાના પ્રયત્નોમાં છુપાયેલો હોય છે.
સાચી વાત. અને ઓળખની જટિલતા, ખાસ કરીને જ્યારે તમે બે સંસ્કૃતિઓ વચ્ચે મોટા થાઓ, એ સંઘર્ષ પણ છે અને તાકાત પણ. થી બુઈની કલા એમાંથી જ આવે છે.
અને પેઢીઓ વચ્ચે વાતચીત કરવા માટે ખાલી ભાષાનું ટ્રાન્સલેશન પૂરતું નથી. અનુભવો, ડર, આશાઓ, આ બધાનો અનુવાદ કરવો પડે છે.
બરાબર. અને આ બધું કરવા માટે હિંમત જોઈએ, જિજ્ઞાસા જોઈએ. થી બુઈ, જેને એગ્રેસિવ ક્યુરિયોસિટી કહે છે, સત્ય જાણવા માટે અસ્વસ્થતાનો સામનો કરવાની તૈયારી,
આ બધું આપણને પોતાના પરિવાર વિશે, પોતાના માતા પિતા વિશે વિચારવા મજબૂર કરે છે. શું આપણે એમને ખરેખર ઓળખીએ છીએ? એમના બેસ્ટને સ્વીકારી શકીએ છીએ?
અને એ પણ કે એક વ્યક્તિગત વાર્તા કેવી રીતે શરણાર્થી સંકટ જેવા મોટા સામાજિક મુદ્દાઓ પર આપણી સમજ વધારી શકે છે. અંગત અનુભવમાં પણ સાર્વત્રિક સત્ય છુપાયેલું હોય છે.
તો આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો પહેલું શું કહીશું? એક ભાવનાત્મક સમજ.
હા, ભાવનાત્મક સમજ. માતા પિતાની જે વર્તણૂક આપણને નથી સમજાતી અથવા દુઃખ પહોંચાડે છે, તેને એમની નબળાઈ ગણવાને બદલે એમના ભૂતકાળના ઘા અને ટકી રહેવાની મથામણના પુરાવા તરીકે જોવાનો પ્રયત્ન કરવો. આનાથી નિર્ણય લેવાને બદલે સહાનુભૂતિ અને ક્ષમાનો ભાવ જન્મે છે, જેમ થી બુઈમાં આવ્યો.
બરાબર. બીજું તારણ, બૌદ્ધિક સ્તરે.
બૌદ્ધિક સમજ. ઇતિહાસ ક્યારે દૂર નથી હોતો, એ વ્યક્તિગત હોય છે. યુદ્ધ કે પલાયન જેવા મોટા આઘાત લોકોના મન અને સંબંધો પર ઊંડી છાપ છોડી જાય છે, અને આ આઘાત પેઢી દર પેઢી ઘણીવાર મૌન દ્વારા આગળ વધે છે. આ સમજવું જરૂરી છે જો આપણે વર્તમાનના સંબંધોને સમજવા માંગતા હોઈએ. બુઈ પરિવારની કથા આનું ઉત્તમ ઉદાહરણ છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક સત્ય અથવા બોધપાઠ.
સાર્વત્રિક સમજ. અમે જે શ્રેષ્ઠ કરી શક્યા તે કર્યું. આ વાત કદાચ બધા જ પરિવારોને, બધી જ પેઢીઓને લાગુ પડે છે. ભૂતકાળના સંજોગો અને મર્યાદાઓને સ્વીકારીને ક્ષમા અને સમાધાન તરફ આગળ વધવું. અને યાદ રાખવું કે કોઈની વાત ધ્યાનથી સાંભળવી અને પોતાની વાત કહેવી
આ બંને ક્રિયાઓમાં રૂઝ આવવાની ગજબની શક્તિ છે.
ખૂબ સરસ. આ પુસ્તક ખરેખર વિચારતા કરી દેવું છે અને સ્મૃતિ વિશે પણ વિચાર આવે છે. આપણે ભૂતકાળને જે રીતે યાદ રાખીએ છીએ, શું એ ખરેખર એવો જ હતો કે આપણી યાદો પણ સમય સાથે બદલાતી રહે છે?
હા, એ પણ એક રસપ્રદ મુદ્દો છે. અને જ્યારે પરિવારના જુદા જુદા સભ્યોની યાદો અલગ હોય ત્યારે સત્ય શું? કદાચ સત્ય બધાના અનુભવોના સરવાળામાં ક્યાંક રહેલું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.